પૂજ્ય બેન શ્રીના નિયમ સારના કળશ 187-188 નો સાર.
સમ્યક દર્શન જ્યાં થાય છે ત્યાં કર્મના વનથી દૂર થોડો દૂર તો પડે છે, એમાં પોતે ભેગો ભળતો તો એમાં દાવાનળમાં પોતે ત્રાસ પામતો, દાવાનળમાં પોતે પોતાને શાંત રસનો એને અનુભવ થતો, દાવાનળમાં પોતે બળતો હતો. મૂળમાં તો કઈ થતું નતું પણ એ દુઃખી થતો હતો, એનાથી થોડો દૂર પડે છે સમ્યક દર્શન કરવા. પણ જે ઝડપથી વરસાવું જોઈએ નહીં વરસાવતી જોઈએ, ચારિત્ર દશામાં એકદમ ઝડપથી વરસાવી દે છે કે ફરીને બહુ ઉભા થતા નથી, એવું ઝડપથી વરસાવી દે છે. સમ્યક દશામાં ભય જ્ઞાન ધારા થતા એમ શાંત તો પડે છે અમુક, પછી એક પછી એક જે આમ સલંગન આવતું તું સલંગન એમાં તૂટી જાય છે, એક પછી એક ઓલું એક કર્મ થી બીજું કર્મ, બીજા કર્મ ત્રીજું કર્મ, એમને માયલું આવતું હતું. એ સમ્યક દર્શન થયું છૂટો પડ્યો તો એના શાંત રસ્તે અનંત હતું એ તો ઠરી ગયું છે, અનંત નું ઠરી ગયું છે કે હવે ફરીને પાછું નવી શિખા ઝાડ થાય એવું નથી, પણ હજી બરાબર ઠર્યું નથી. એ બધાને ઠારવા માટે એની સમજણની ધારા ઝડપથી વર્તાવી દે છે. એવો પોતે ઉભો થાય છે પછી કે આ હવે સમ્યક દર્શન થી તો તું ઠરતો નથી, હવે મન બરાબર ઉભો થાય ને એવા જોર થી વરસાવી દે છે, પછી ઉભો થયો નથી. આટલા શાંત રસ આટલો પ્રગટ થયો એનાથી તું મૂળમાંથી હજુ જતું નથી, પછી એકદમ ઉગ્ર પુરુષાર્થ કરીને સમજણની ધારા એ વરસાવી છે. એમાં સંયમીઓ એ સંયમીઓનું કામ છે, સંયમ પ્રગટ થાય એટલે ઝડપથી એવી ચારિત્રની દશા પ્રગટ થાય છે. શાંત રસ એવો શાંત રસનો સમગ્ર પ્રગટ થાય છે, પછી બધું થઈને ક્ષય થઈ જાય છે, પછી એવું કરતું શાંત રસ સમુદ્ર આખો લોક પર્યંત ઉછળી ગયો છે. લોક પર્યંત એટલે બધા લોકા લોક ને જાણે છે, પણ એવો શાંત રસનો સમુદ્ર આખો કેવો જ્ઞાન પ્રગટ થઈ ગયો, બધું દાવાનળ બધું શાંત થઈ ગયું છે. ક્યાંક બાર વર્ષમાં કેમ જાતા હોય અંતરમાં પ્રગટ કરે છે ઝડપથી, ધારા વર્ષા ઉગ્રતાથી પોતે પુરુષાર્થ ઝડપથી કરે છે, વારંવાર શાંત રસમાં નિમગ્ન થાય છે. ઉગ્રપણે સતતપણે ઝડપથી શાંત રસમાં નિમગ્ન પોતે થાય છે, એટલે કે પોતે પોતામાં અંતર વર્ષા પોતાની વર્ષા અંતરમાં બાર વર્ષા જતા, પણ અંતરમાં ઝડપ કરે આચાર્ય કે ઝડપથી દાવરના ઓલા દ્રવ કરીને ઠરી દે છે એમ કે છે, ખરું તો અંતરમાં ઝડપ કરે છે. દર્શન થાય તેના મૂળ્ય તો રહ્યા રે, અમુક તો થોડા રે છે શાંત રસની ધારા, અને એ શાંત રસની ધારા એને ઉગ્રપણે વરસાવવી પડે છે ઝડપથી, એકદમ મંદ મંદ ગતિએ વરસાવતા એ ઠરતું નથી, ઝડપથી વરસાવી ઉગ્રતા એ સ્વરૂપમાં વારંવાર 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 સ્વરૂપની એવી દશા એને વર્તમાન દશા એવી ઉગ્ર કરે છે કે ઝડપથી નિર્વિકલ્પ દશામાં અવિચળ સ્થિતિ ઝડપથી કરે છે, એવી ઝડપથી સતતપણે કરતો સમજાયને ધારા વર્તાવે છે. સમ્યક દર્શનમાં એટલે ઝડપથી પોતે પોતામાં સ્થિર અવિચળ સ્થિતિ કરતો નતો, ઝડપથી કરતો એકદમ આગળ જાય છે. બધું છૂટી જાય છે, અંતરમાં ત્યાગ થઈ જાય છે, લૌકિક થી અલૌકિક દશા એને થઈ જાય છે, બહારનો બધો પરિગ્રહનો જે પ્રપંચ બધો છૂટી જાય છે, બહારના જે અમુક જાતના અનુકૂળતાના સાધનો આ તે બધું છૂટીને મૂન્યું. અંતર આત્મામાં રહેવાનું છે, જંગલમાં ચડાય કોઈ અપેક્ષા, શરીરની અપેક્ષા રાખી નથી, આરપાની અપેક્ષા રાખી નથી, કોઈ જાતની બહાર કઈ જોવાની જાણવાની કોઈ જાતની અપેક્ષા રાખ્યા વગર એકલા સ્વરૂપની બસ ભારા પર એકદમ ઉગ્રતા પ્રગટાવવા જંગલમાં આવી છે. બધા શરીરના અનુકૂળતાના બધા સાધનો છોડી દીધા, છોડીને એકદમ છોડી દીધું છે. એ બધીની ઉગ્રતા છે. ઈચ્છે મુનિ દશા અને કેવળ જ્ઞાન, ક્યારે મુનિ થઈ ક્યારે યાદ છૂટી જંગલમાં ચાલ્યા જાય એવી ભાવના સમ્યક દ્રષ્ટિ નીકળે છે. આ તો આચરવાનું કીધું, અંદર વૃદ્ધિ કરવાનું, ધનની વૃદ્ધિ કરે, આચર કરે, મુનિઓને અંદર નીકળ્યા જ કરે છે ખજાના.
અધ્યાત્મ શાસ્ત્ર રૂપી અમૃત સમુદ્ર માંથી મેં જે સંયમ રૂપી રત્નમાળા બહાર કાઢી છે, તે રત્નમાળા મુક્તિવધુના વલ્લભ એવા તત્વ જ્ઞાનીઓના સુપર્ધન આભૂષણ.
અમૃત સમુદ્ર છે, અમૃત નો સમુદ્ર છે. જ્યાં આત્મા તો અમૃત નો સમુદ્ર છે, પણ એની જે વાત જે આચાર્યો એના શાસ્ત્રો લખે છે, આચાર્યોની જે વાણી આવે છે, ભગવાનની જે વાણી આવે છે, એ બધો અમૃત સમુદ્ર છે. આખો અમૃત નો સાગર કેમ રહેવું છે, એમાં અમૃત રૂપી સાગર છે. આ અધ્યાત્મ શાસ્ત્રો છે, અમૃત નો સાગર છે, અમૃત નો સમુદ્ર છે, આખો અમૃત થી ભરેલો છે. એમાં બીજું કઈ છે જ નહીં, કે એકલું અમૃત છે. એને જો ગ્રહણ કરે તો અમૃત નો સમુદ્ર અંતરમાંથી પ્રગટ થાય. એ વાણીમાં શું કહેવા માંગે છે, એને જો ગ્રહણ કરે તો અંતરમાં અમૃત નો સમુદ્ર, આત્મા અમૃત સમુદ્ર છે, એને પ્રગટ થયા વગેરે તો નથી. વાણી અને આત્મા એટલે જે આત્માનું સ્વરૂપ છે, બધું વાણીમાં આવે છે. અને વાણીને જે ગ્રહણ કરે છે, વાણીમાં શું કેવું છે, એ જે ગ્રહણ કરે એને અમૃત નો સમુદ્ર પ્રગટ થાય છે. અધ્યાત્મ રૂપી અમૃત નો સમુદ્ર, અધ્યાત્મ શાસ્ત્ર રૂપી અમૃત સમુદ્ર રત્નમાળા બહાર કાઢી છે. આખો કે છે અમૃત નો સમુદ્ર, અધ્યાત્મ શાસ્ત્ર અમૃત સમુદ્ર, એમાંથી કે છે આખો અમૃત એક રત્નની માળા મેં જુદી કાઢી છે. એમાંથી સંયમ રૂપી રતન ની માળા, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન ને સમ્યક ચરિત્ર, સંયમ રૂપી રતન ની માળા જે મુનિઓને, જે મુનિઓને હોય છે સંયમ રૂપી રતન ની માળા, મુનિઓને સંયમ પ્રગટે છે, કોઈ જુદો જ પ્રગટે છે. આખી રતન ની માળા છે. અધ્યાત્મ શાસ્ત્ર ના અમૃત સમુદ્ર માંથી કે છે બધું મેં તો ગ્રહણ કર્યું, એમાંથી જે યથાર્થ હતું તો, પણ મને એમાંથી સંયમની રતનમાળા બહુ ગમ પસંદ પડી છે, એ મેં ગ્રહણ કરી લીધું છે. આચાર્ય કહે છે સંયમની રતનમાળા, કે જે રતનમાળા મુક્તિને પ્રગટ કરે છે, એ સંયમરૂપી રતનમાળા જે પહેરે છે, એ રતનમાળા જેણે ગ્રહણ કરી છે, જે એને પહેરે છે આભૂષણ રૂપે, એને અવશ્ય મુક્તિ પર્યાય પ્રગટ થાય છે. એટલે ચિંતામણી રત્ન હોય, એ જે ચિંતિત પ્રાપ્ત થાય, એમાં સ્વયં રૂપી રતન ની માળા છે. એ રતન કોઈ એવી રતન ની માળા કે છે અલૌકિક છે, કે જે રતન ની માળા પ્રગટ પહેરે અને એને નિયમથી એના આભૂષણ રૂપે ધારણ કરે છે, તે મુનિઓને અવશ્ય કેવળ જ્ઞાન પ્રગટ થાય છે. એવી એવી રતનમાળામાં એવી કોઈ અચિંત્યતા ભરેલી છે, એવી મનવાંછિત દેનારી એવી રતનની માળા છે. એમાં કોઈ એવી અજબતા ભરેલી છે સ્વયંરૂપી રતનની માળામાં. કલ્પવૃક્ષ સમ સંયમ કેરી હતી શીતળ જ્યાં છે, કલ્પવૃક્ષની છે, કલ્પવૃક્ષ જેવી શીતળ છાયા છે, મુનિ કર મધુકર મન લુભાયા જાય અને મુનિનું મન એમાં લુભાઈ જાય છે. કલ્પવૃક્ષ દેવી સંયમ, કલ્પવૃક્ષ સંયમ કેરી અતિ શીતળ છે, અતિ શીતળ છાયા છે. અને એ રતનની માળા તો એવી શોભે છે કે જે મુનિઓને એ સંયમ માળા જેવી ગ્રહણ કરી મુનિઓનો હતો એનું સંયમ રૂપી રતનની માળાથી મુનિઓ શોભે ઉઠે છે. ગમે દર્શન જ્ઞાન ચાલે સંયમની રતન માળા મેં બહાર કરી છે. મને એ બધામાંથી સંયમની રતન માળા પસંદ પડી છે. એને મેં ગ્રહણ કરી લીધી છે. કારણ કે પ્રગટ થઈ ચુક્યું છે, પણ એમાંથી રતનની માળા જે સંયમની રતન માળા હતી એ પ્રગટ કરી. જેને સંયમની રતન માળા પ્રગટ થાય એને સમ્યક દર્શન જ્ઞાન એ રતનમાં ભેગા હોય જ છે. સાચી રતન ની માળા હોય સંયમ ની, યથાર્થ સંયમ માળા જેને પ્રગટ થાય સાચા રતન ની, એ સંયમ માળા ભેગા સમ્યક દર્શન જ્ઞાન તો હોય જ. સાચી રતન ની માળા હોય એવી સંયમ રૂપી રતન ની માળા કે જે પસંદ પડીને મેં ગ્રહણ કરી લીધી છે. જે મુક્તિ પછી આભૂષણ તત્વજ્ઞાન ની શુદ્ધિ છે. તત્વજ્ઞાનીઓની શોભા છે સંયમની રતન માળા. એ તત્વજ્ઞાન સેનાથી શોભે કે સંયમથી શોભે? તત્વજ્ઞાનની સાથે જો સંયમ હોય તો એ સંયમ એ કોઈ જુદું જ શોભે કે છે. તત્વજ્ઞાનીઓના સુકંઠનું આભૂષણ બની સંયમ ધારણ કર્યું. તત્વજ્ઞાન તો પ્રગટ કર્યું પણ સંયમની રતન માળા પ્રગટ કર્યું. એનાથી તત્વજ્ઞાનીઓ શોભે છે સંયમની રતન માળાથી. કે જે મુક્તિરૂપી સ્ત્રી, એ સ્ત્રીને જે શું એને ગ્રહણ કર્યું છે? આત્માને ગ્રહણ કર્યું છે. મુક્તિની પર્યાય આત્માને ગ્રહણ કર્યો છે એને આ સંયમની રતન માળા કહે છે. એનાથી શોભે છે તત્વજ્ઞાનીઓ. એનું ફળ શું આવ્યું છે? કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. તત્વજ્ઞાનીઓ આ સંયમથી શોભી રહ્યા છે. તત્વજ્ઞાન હોય પણ જો સાથે સંયમ ન હોય તો એવી શોભા પામતું નથી. તત્વજ્ઞાનની સાથે જો સંયમ હોય તો તત્વજ્ઞાન અને સંયમ બધું શોભે છે. મુનિઓનું આભૂષણ શું છે? કે સંયમ. સંયમથી મુનિઓ શોભે છે. સંયમ વગર મુનિઓની શોભા નથી. ગ્રહસ્થાશ્રમમાં સમ્યક દર્શન જ્ઞાન પ્રગટ થાય છે, પણ સંયમ તો મુનિઓને હોય છે. એ સંયમથી આખો મુક્તિનો માર્ગ શોભી ઉઠે છે. મુક્તિનો માર્ગ સમ્યક દર્શનમાં પ્રગટ તો થયો, પણ કે છે આખો મુક્તિનો માર્ગ શોભે ક્યારે? સંયમ પ્રગટે ત્યારે. એનું કાર્ય સમ્યક સંયમ પ્રગટ થાય તો એ સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાન એનું કારણ બને. એનું કાર્ય ચારિત્ર હોય તો શોભી, ઉત્તરાયણ રત્ન સાથે હોય તો મુક્તિનો માર્ગ કોઈ ઓર શોભે છે. નહીતર અધૂરું છે. સમ્યક દર્શનમાં મુક્તિનો માર્ગ તો પ્રગટ થયો છે. એને આદરણીય એક કેવળ જ્ઞાન જ છે. એના ધ્યેયમાં પૂર્ણતા છે, પણ એની સંયમ નથી પ્રગટ થયો. ત્યાં એવી શોભા નથી. સંયમ ની શોભા કઈ દીધી છે આચાર્ય દેવજે. સંયમ રૂપી રતન ની માળા મેં બહાર કાઢી છે. તેથી ફેરી લીધું બધા તત્વજ્ઞાન માઠી કાઢી છે. જેને પસંદ પડે એ ફેરી લેવાની છે. રતન ની માળા કોઈ અલૌકિક છે. જે એમાંથી મનવાંછિત સિદ્ધિ થાય છે કોઈ અલૌકિક છે. એ રત્નો કોઈ જુદા છે. આચાર્ય પણ શબ્દો લખે છે કઈ મુનિઓનું જીવન છે તે સંયમ કે શોભી રહ્યું છે. એને કાંઈ પડી નથી. મુનિઓની શરીરની પડી નથી. ખાવાની પીવાની ઉપસર્ગનો કાગની તડકાની કાંઈ પડી નથી. કઈ વસ્ત્રનો ત્રિગ્રહ નથી. કાંઈ નથી. બસ એકલા જંગલમાં એકલો આત્મા બસ બીજું કાંઈ નહીં. એકલા આત્મા, આત્માના ગુણ, આત્માની પર્યાય, બસ નિર્મળ પર્યાય પ્રગટ થઈ જાય એમાં પોતે રહે છે. બસ આત્માને ગ્રહણ કરવું, બીજું કાંઈ નથી. એકલા જંગલમાં વસે જ તો આપણે એકલા છીએ એવું કાંઈ નહીં. એ એકલું એને ઊંટનું ગમે છે જંગલમાં. એકલા જંગલમાં આત્માની સાધના સાધવાની લોકડી ખુલ્યા છે. સિંહ ને વાઘ ને એવા બધા પશુઓ હોય તો એ તો ડરતા નથી, નિર્ભય ભણે એમાં અહીંયા વિચરે છે. અત્યારે આ કાળમાં એવા સંયમી મુનિઓ જોવા મુશ્કેલ પડે છે. આ તો પંચમ કાળમાં ગુરુદેવ પધાર્યા તો માર્ગની ખબર પડી, નિતરા માર્ગની ખબર પડી. આ સામ્યક દર્શન કોને કહેવાય ને સંયમ કોને કહેવાય એ બધું ગુરુદેવને પ્રતાપે બધી સાચી સમજણ બધાને આવી. નિતર બહારથી બધું માની લેતા હતા કે મુનિ પણ વેશ ધારણ કરે, મુનિ નવતત્વની શ્રદ્ધા સમ્યક દર્શન આવે. નાનો એવો
ચિત્ત કમળ અર્થાત હૃદય કમળ નો જેનો વાસ છે, વિમુક્તિ રૂપી કાંતા ના રતિ કોક્ષ નું જે મૂળ છે અર્થાત મુક્તિ ના અતિંદ્રિય આનંદ નું જે મૂળ છે અને સંસાર વૃક્ષ ના મૂળ નો જેને વિનાશ કર્યો છે એવા આ પરમાત્મા તત્વ ને હું નિત્ય નમું છું.
મુનિઓના હૃદય કમળ ની અંદર જેનો વાસ છે જે પરમાત્મા નો, મુનિન્દ્રો ના હૃદય કમળ માં પરમાત્મા વસી રહ્યા છે. મુનિન્દ્રો ના હૃદયમાં, હૃદય કમળ માં શું વચ્ચે પરમાત્મા વસી રહ્યા છે. આત્મા તે પરમાત્મા છે. મુનિઓના ચિત્ત કમળ ની અંદર પરમાત્મા વસી રહ્યા છે. કારણ કે વારે વારે પરમાત્મા ને તો ગ્રહણ કરી લીધા છે, વારે વારે પરમાત્માના જ દર્શન કરે છે. બીજા કોઈના દર્શન નથી કરતા, વારે વારે પરમાત્માના જ દર્શન કરે. પરમાત્માના દર્શન થી એને કોઈ જુદો જ આનંદ આવે છે. પરમાત્મા સાથે જેને જોડાઈ ગયા છે એવા મુનિઓ છે, જેના હૃદય કમળ ની અંદર પરમાત્માનો વાસ છે એવા એવા મુનિન્દ્રોને, એવા પરમાત્માને નમસ્કાર, એવા મુનિઓ પણ નમસ્કાર કરવા યોગ્ય છે. મુક્તિરૂપી પર્યાય જે પ્રગટ થાય એનું કારણ હોય તો કોણ છે કે છે? એક પરમાત્મા, બસ બીજું કોઈ નહીં. જે પરમાત્માને ગ્રહણ કરવા થાય મુક્તિનો કોઈ અપૂર્વ આનંદ પ્રગટે છે, તે પરમાત્માને ગ્રહણ કરવાથી પ્રગટે છે. બીજું કોઈ કારણ નથી. એમાં કોઈ બહારના કારણે આત્માનો આનંદ પ્રગટ થઈ શકતો નથી. બહારના વિભાવમાં જવાથી, વિભાવના રાગ વિભાવમાં કલ્પીને બહાર જાય તો ત્યાં કોઈ જાતનો આનંદ મળતો નથી. પરમાત્માને ગ્રહણ કરવાથી મુક્તિની પર્યાય પ્રગટ થાય છે. અને જે અપૂર્વ છે, જે અનુપમ છે, જેને કોઈની ઉપમા લાગી પડતી નથી, જે અનુપમ છે અને જે કોઈની ઉપમા નથી લાગુ પડતી એવો કોઈ અપૂર્વ આનંદ છે, એ એક પરમાત્માને ગ્રહણ કરવાથી પ્રગટ થાય. અત્યંત આત્મોત્પન્ન ને વિચ્છેદહીન જે શિખર હોય આવે છે, આત્માથી જે ઉત્પન્ન છે એમાં વિચ્છેદ પડતો નથી. જે અનુપમ છે એ આત્માનો આનંદ કોઈ જુદો છે, એને કોઈની ઉપમા લાગુ પડતી નથી. અત્યંત આત્મા વિચ્છેદીન જે શુદ્ધ ઉપયોગ પ્રસિદ્ધ ને ગાથા, શુદ્ધ ઉપયોગની માં જે આત્માનો આનંદ પ્રગટે છે તે કોઈ બહારથી પ્રગટતો નથી. અતિન્દ્રિય આનંદ નું જે મૂળ હોય તો પરમાત્મા છે. મુક્તિનો જે ઇન્દ્રિયોને આધીન જે સુખ છે, ઇન્દ્રિયોના આધીનતાની જેને જરૂર નથી, એવી પરાધીનતાની જેને કોઈ આશ્રય નથી, એ જે આત્માના આશ્રય પ્રગટ થનાર છે, જે અતિન્દ્રિય છે, ઇન્દ્રિયોથી વિહીન છે, ઇન્દ્રિયોનો જેમાં આશ્રય નથી, ઇન્દ્રિયો વગરનો જે આત્માથી ઉત્પન્ન થતો અત્યંત આત્મોત્પન્ન આત્મામાંથી ઉત્પન્ન થતું જે સુખ છે તે
આશીર્વાદ આપનાર ભગવતી માતનો જય.